વીરા એટલે ભાઈ, હે ભાઈ તમારી જાતને તમારામાં સંભાળો, ઓળખો, સમજો. ધીરે આપ સંભાળો, વીરા આપ. કોક વાર અકળામણ માન ઝઘડામાં કહી દે તારી જાત સંભાળ, પેલી કહી દે છે પેલી તારી જાત સંભાળ. મહારાજે જ કહે છે ધીરે આપ સંભાળો, ધીરા આપ. આપણે આપણી જાતમાં આપણને ઓળખવાનું, નો થાય સેલ્ફ, તમે તમારી જાતને. ભગવાન બુદ્ધ કહે છે અપ્પદીપો ભવ, તારો દીવો તું થા. પોતે પોતામાં ભળી રહ્યા, પોતે જોયું પોતાનું આ. પોતાનું પોતે નિરખો, પોતાનું નૂર, નૂર એટલે પણ આત્મા. આત્મામાં રત થયેલા ને નું રત, ઉર્દુ શબ્દ છે, ઉર્દુ શબ્દ છે નું રત. અને નું રત કે છે, નું એટલે આત્મા, એની અંદર રત થઈ જવાનું. તો આપણો આત્મા આપણા પોતામાં છે, આપણે પોતે સ્વયં છીએ. આ શરીરમાં રહેનારો તે હું આત્મા છું. એટલા માટે કહ્યું તમે તમારી જાતને તમારામાં સંભાળો. તારું ઘર સંભાળ પેલું, તમારું ઘર સંભાળો પહેલા, પછી બીજાની વાત કરજો. બીજું એટલે દ્વૈત, અને પોતે એક જ હું જ એ અદ્વૈત આત્મા, એ જ સત્ય છે, બીજું કશું નથી. અને એ અદ્વૈતને સમજવા માટે, સ્થાપિત કરવા માટે, એનું નિરૂપણ કરવા માટે કહ્યું તમે તમારામાં સંભાળો, તમારી જાતને તમે ઓળખો. તો આપ એટલે સ્વયં, અને આપ પોતે એટલે શરીર અને આત્મા, એની સાથેની વાતો છે. જ્યાં સુધી જગત દેખાય છે, જ્યાં સુધી જગતના વ્યવહાર છે, ત્યાં સુધી દ્વૈત રહેશે. બે, હું અને તું, ભગવાન અને ભક્ત, જીવ અને ઈશ્વર, આમ જેને દ્વૈત કહેવાય, દ્વંદ. પણ જ્યારે એકત્વ થઈ જાય, ઈશાવાસ્ય ઉપનિષદ કે એકત્વ અનુપશ્યતા તન્ને જતી તદ્વે તદ્દુરે તદ્વિંતકેત, આમ એકત્વ અનુપશ્ય, બસ માત્ર એક જ જુએ, હું મારામાં પોતે એક જ છું. અજ્ઞાન એમાં એક સરસ ચિંતન છે કે આત્મા અવ્યક્ત છે. જ્યાં સુધી આપણે અવ્યક્તનું ચિંતન કરીએ છીએ, ત્યાં સુધી આત્માનું ચિંતન કરીએ છીએ. પણ જ્યારે વ્યક્તમાં આવીએ છીએ, ત્યારે શરીર ભાવમાં આવી જઈએ છીએ. વિચારો સાથે રમીએ છીએ, ત્યારે મન થઈ જઈએ છીએ. ભોગો સાથે રમીએ છીએ, ત્યારે ઇન્દ્રિયો બની જઈએ છીએ. અને જ્યારે વાસનાઓની અંદર થાય છે, ત્યારે એ પછી માણસ, એને કહેવાય કે વિલાસી, ભોગી. સ્વરૂપ એકનું એક, વ્યક્તિ એક જ છે, એક બાપનો દીકરો છે, એક ભાઈ, એક બહેનનો ભાઈ છે, એક પતિ પત્નીનો પતિ છે, એક ભાણાનો મામો છે, એક શાળાનો બનેવી છે, એક સસરાનો જમાઈ છે, પણ એ એકનો એક જ છે. અવસ્થા બદલાય છે, અવ્યક્તને ચિંતવે છે ત્યારે આત્મા બને છે. વ્યક્ત જ્યારે શરીરને કરે છે, જ્યારે વ્યક્તને ચિંતે ત્યારે શરીર બની જાય, જ્યારે વિચારોમાં ભળે છે ત્યારે મન બની જાય, જ્યારે વાસનાઓમાં ભળે છે ત્યારે ઇન્દ્રિયો બની જાય છે. જયારે વિલાસી થાય ત્યારે ભોગી બની જાય છે. એક જ આ રમણ મહર્ષિ નામાં થોડોક એવો અણસાર આપણને મળેલો કે આત્મા એ જ મન છે અને એ જ જીવ છે, પણ જયારે એની સ્થિતિ બદલાય ત્યાર પછી આ ચિંતન માંથી આપણને આટલું મળ્યું. આત્મા શું છે, શરીર શું છે, ઇન્દ્રિયો શું છે, ઇન્દ્રિયોના ભોગો શું છે વાસ્તવ. તો એમ જ્યારે જ્યારે માણસ પગથિયા નીચે ઉતરતો જાય છે ત્યારે એનું પતન થાય છે, ત્યારે ભોગ વિલાસી અને એ વિષય જીવ બની જાય છે. એના માટે કંઈક વિષય જીવ પાય પ્રભુદાય, વિષય માણસ જ્યારે બહુ સંપન્ન થાય ને ત્યારે એનું પતન થાય છે તુલસીજીએ માણસ. તો આ બધામાંથી બહાર નીકળવા માટે ગુરુ મહારાજે પોતે જાતે સ્વયં શ્રીમુખે આદેશ આજ્ઞા આપી, જીરે આપ સંભાળો વીરા આપ. વીરા કોને કહેવાય, વીરો કોને કહેવાય, ભાઈ હોય આપણને આત્મા તરીકે, ભાઈ તરીકે ભાઈ ભૈલા આટલો તો સમજ, દીકરા ભલે ગમે તે હોય, સ્ત્રી હોય કે પુરુષ, એને વીરા કે ભૈલા. એની પાછળ કે આત્મા એ પુરુષ છે ને સ્ત્રી એ શરીર એ સ્ત્રી પ્રકૃતિ છે, એટલે સંબોધનની અંદર દરેક જીવને માટે વીરા કહી વીરા આપ. અને વાલો વાલો શબ્દ છે વીરા, મારા વીરા. એમ અહીંયા આગળ વીરા શબ્દનો સંબોધન કરીને ગુરુ મહારાજે એક વાત્સલ્ય બતાવ્યું, અને કે જો ભાઈ તું શરીર નથી, તું જીવ નથી, તું મર્ત્ય શરીર નથી, તું અમર છું, તું આત્મા છું, તું શાશ્વત છું, તું અવ્યય છું, અને જો એને એ તારું સ્વરૂપ તારી અંદર જ જો કે જેને આત્મા કહેવામાં છે એ પરમાત્માનો અંશ છે, એટલે સુધી કહી દીધું. ને એટલા માટે કહ્યું જીરે આપ સંભારો વીરા, તમે તમારી જાતને તમારામાં જ જુઓ, એની એને ઓળખો અને એની સાથે બેસી જાઓ. કરો સુંદર રૂડા કામ, અને જ્યારે પણ કરો સત્કાર્ય કરજો, ખોટું કાર્ય ન કરશો, સુંદર કાર્ય કરો. રૂડા એટલે ઘણા સારા, ઘણા સરસ કામ કરજો. કેવી રીતે? તમારી જાતને ઓળખ્યા પછી, અને આત્માને ઓળખ્યા પછી કર્મ કરવાનું રહેતું જ નથી. આત્મા હંમેશા સાક્ષી ભાવ આવે છે. કઠોપનિષદ ની અંદર કહ્યું છે દ્વા સુપર્ણા સુજા સમાન વૃક્ષમ પરિશસ્વજા તિષ્ઠા. બે પક્ષીઓ એક વૃક્ષની ડાળ ઉપર બેઠા છે, સમાન ડાળી ઉપર, એક વૃક્ષની એક જ ડાળી ઉપર બે બેઠા. એને રૂપક આપ્યું છે કે એની ઉપર એક ફળ છે. એક છે કે એક છે તે અત્તા છે અને એક દ્રષ્ટા છે, એક ભોગતા થઈ ગયો છે. એક પક્ષી એની અંદર ચાંચ મારીને ખાય છે અને એક છે તે જોયા કરે. એક જ ડાળી ઉપર બેઠેલા બે પક્ષીઓ ફળને ખાવા માટે એક પ્રયાસ કરે છે, અને ફળની અંદર જે કંઈ ગુણધર્મો છે એ પ્રમાણે સુખી દુઃખી થાય છે ખાનારો, અને પેલો જોઈ રહ્યો છે એ માત્ર તટસ્થ થઈને નથી દુઃખ કે નથી સુખ. એમ આત્મા આ શરીરની ડાળ ઉપર આત્માને જીવ થઈને એક જ ડાળી ઉપર બેઠા છે, પણ કર્મના ભોગ જીવ ભાવે ખાય છે અને આત્મભાવે એ તટસ્થ એનો દ્રષ્ટા જોયા કરે. એટલે આત્મા અને જીવ વચ્ચે આટલું અંતર છે. પણ જીવભાવ ક્યારે આવે? કે પેલા કર્મના ફળને ખાવાની ઈચ્છા રાખે. કર્મના ફળ ગમે તેવા આવે, રિઝલ્ટ મોડું આવે, ઓછું આવે, ખોટું ના આવે, અને સરસ આવે તો વાજિબ, છતાંય એ એના માટે કોઈક ને કોઈક પરિસ્થિતિનું પેદા કરનાર છે, અને એને કારણે કરો સુંદર રૂડા કામ. એમ કહી દીધું કે તમે જે કરો એ સારા કરો. જો ભોગતા થયા તો તમારે દુઃખાદિક સુખ દુઃખાદિક તમારે ભોગવવા જ પડવાના. આવું વાત. અને માત્ર દ્રષ્ટા થઈને રહો. એક ટોળું ઝઘડતું હોય ને આપણે એક બાજુથી જોતા હોઈએ તો આપણને કશું નથી થવાનું. આ બધા લડે છે, સાચા ખોટાનો નિર્ણય કરે છે આપણે તો જોઈએ. પણ જો અંદર જઈને લડવા બેઠા તો એક બે આઈ પડે ખરી, વાગે ખરું. એટલે અનાસક્ત થઈને શરીરમાં શરીરની અંદર આત્મભાવ કેળવીને કરો સુંદર રૂડા કામ. જે કર્મ કરો એ કર્મથી આપણે લેપાઈએ નહીં, એને ભોગવવાના પડે. કરો, કાર્ય કર્યા વગર તો રહી શકતો નથી. ભગવાન ગીતાના 18મા અધ્યાયમાં કહે છે, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય અકર્મકૃત. જન્મેલો કોઈ પણ એક ક્ષણવાર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. ખોટી વાત છે કે સાચી? શરીરથી ના કરતો, મનથી કરશો, આંખથી કરશો, કાનથી કરશો, પણ કોઈ પણ કર્મ કર્યા સિવાય રહી શકતો નથી. તો કર્મ તો થવાના જ છે, તો કરો તો સારા કરો, ખોટા ના કરો. કદાચ જીવભાવને બાળવત થઈને પેલું ચપ્પુ જેવી ધારદાર વસ્તુઓ રમવા બેઠા હો ત્યારે એને છોડાવી લેવી પડે અને સત્સંગ પકડાઈ દેવો પડે કે સત્સંગ પકડો, રમો એની સાથે. એ તો પેલામાં તો ઘાયલ થશો, દુઃખી થશો, માર થશો. એટલે કરો સુંદર રૂડા કામ, જે કરો એ સારા કામ કરો. જે કરો એની અંદર અકિંચન થઈને કરજો, નિસ્વાર્થ બનીને. મળ્યું તોય શું, ના મળ્યું તોય શું, કામ કરવું છે. સત્કર્મ કરીએ, કોઈ પણ સારું કામ કરીએ, મનમાં ઘણા સમય પછી એમ થાય કે હું આટલું સારું કામ કરશું, હું તું બહુ સારું કામ કરશું, એમ કોઈ કહેનારું નથી મળતો. તો બહુ સારું કામ કરશું એવું એવી સાંભળવાની પણ અપેક્ષા નહીં રાખવાની. બસ હું મારી મેતે મારું કામ કરું, કોઈ અપેક્ષા તમને કે મને તાળી પાડીને મને નથી જોઈતું. તાળી પાડો તો શું, ના પાડ, અરે તાળી પાડશો જ નહીં. એની પાછળ કોઈ પણ જાતની અપેક્ષા નહીં, અકિંચન ભાવ, નિસ્વાર્થ ભાવ. અને એ રીતે જે થાય એ જ રૂડા કામ થાય, સુંદર થાય. જો તમે સહેજ પણ અપેક્ષા રાખી, ઈચ્છા રાખી, તો એની પાછળ બધું જ તમારી પર આવી પડવાનું. વિભીષણ ભગવાનને શરણે જાય છે લંકા છોડી, તારે ત્યાં આગળ પણ એ જ વાત કહેવામાં આવે છે કે ભગવાનને શરણે જઉં છું ને, એને શરણે જઈશ તો મને રાજ આપશે. તો આટલી નાની વાસના જે હતી અને એ લઈને ભગવાનની પાસે ગયો, પણ એમ કહે છે કે ભગવાન આપના ચરણમાં દર્શન કર્યા ને, તો એ નાની સરખી વાસના હતી ને સો નિર્વહી, એ પણ જતી રહી. હવે ભગવાનના ચરણોમાં આવીને બેઠા પછીથી, ભગવાનનું શરણ મળ્યા પછીથી કશાની ઈચ્છા નથી. પ્રભુપદ દેખી સો નિર્વહી, લંકામાંથી નીકળ્યો ને ત્યારે વાસના હતી, લંકાનો રાજા થઈશ ભગવાનને શરણે જઈશ. પણ હવે તો ભગવાન આપનું શરણ મળ્યા પછીથી એ પણ ઈચ્છા જરાય નથી રહી. જેમ પેલી વાત કરી હતી ને રાજાને, ત્યાં ચોર બેઠો ને વાત સાંભળી હતી, પછી મંદિરમાં જઈને બેસી ગયો, પૂજા કરવા બેઠો, સમય આવ્યો તાર કે ચલ તને રાજા બનાવવા લઈ જાઉં, તકે ના આવો માર, મને ભગવાન મળી ગયો, તારું રાજ મારી શું. જો તમે બીજાને હપવા માટે જતા હો, તમને નથી તો પછી હું લઈને શું કરીશ. તો આમ અકિંચનતા, નિસ્પૃહતા, જે કોઈ પણ કાર્ય કરે ને એમાં કોઈ સ્વાર્થ માત્ર, સ્વાર્થની લેશ ગંધ ના આવતી. એને કહ્યું કરો સુંદર રૂડાતા, જે કરો સત્કર્મ ખૂબ સારા કરો, ખૂબ કરો. કર્યા વગર તો ચાલવાનું, જ્યાં સુધી શરીરમાં બેઠા છીએ ત્યાં સુધી કંઈક ને કંઈક તો કરવું જ પડશે, તો કરીએ તો સારું કરીએ, ખોટું ના થવા દઈએ. આ આદેશ આજ્ઞા આપી, કરો સારા કામ, સુંદર કામ. અને એના માટે કહ્યું બાહેર ભીતર બાજર, આ તો બગીચો છે, જ્યું બાગ લગાયો છે માલી, ત્યાં પંચ સખી જોવા ચાલી. પાંચ વચ્ચો ભેગી મળીને નીકળી, હસતી કૂદતી ખેલતી, હાહી કરતી, વાતો કરતી, તાળીઓ પાડતી નીકળી. તો બાહેર ભીતર બાગ, બગીચો કયો? આ દુનિયાનો બગીચો અને અંદરનો બગીચો. અંદરનો બગીચો કેવો, શા માટે કયો, કેવી રીતે કયો? તેના માટે વિષ્ણુદાસ મહારાજે ગાયું કે કાયાવાળી કમળની. હવે કાયાની અંદર કમળ કેટલા જ છે? આ કાયામાં કમળ, હસ્ત કમળ, ચરણ કમળ, નયન કમળ, મુખ કમળ, આ બધા કમળ ખીલેલા છે આ કાયાની વાડી. કાયા એટલે કાયા વાળી કમળની, કાળ કુંજર નિત્ય ખાય. હાથી જા હાથી અંદર બેસે ને એટલે કમળ ને ઉખાડીને ખાવા. ભલે ને કમળ ગમે એટલા દેખાવડા હારા રહ્યો, કાળ કોરીઓ કરતું જ જાય. હાવ વાંકું ટૂંકું હોય, કદરૂકું હોય, બધા આવી જાય, બધા આવી જાય, કોઈ બાકી નહીં. આ હારું છે માટે છોડી મળે એક બાજુ બાકી. તો એ બગીચો છે, બગીચાની અંદર જે ખીલેલા છે એ તો આપણે જગતને જોઈએ છે. બહારનો બગીચો તો જોઈએ છે, અનેક મકાનો ઊભા છે, રસ્તા છે, માણસો છે, ફૂલ ઝાડ તોડ બધું. પણ અંદર ભીતર બાગ કહે તો અંદરનો બાગ આ, જ્યાં હૃદય કમળ. તો બાહેર ભીતર બાગમાં એટલે એની પાછળનો કહેવાનો અર્થ એ છે કે એ ચૈતન્ય તત્વ બાહેર ભીતર સર્વત્ર વિલસી રહ્યું છે અને આપણી વૃત્તિ એ પ્રકારની અંદર બહારની એક સરખી થઈ ગઈ છે. અંદર પણ અંદર ઇન્દ્રિયોની સાથે શાંત રહેવી જોઈએ અને બહારના જગતની સાથે પણ એટલી જ સ્થિત. બાહેર ભીતર બાગમાં અને ત્યાં આગળ શું, માત્ર એક જ બ્રહ્મ, એક પરમાત્મા વિલસી રહ્યો છે, ખેલી રહ્યો છે. ખેલે બ્રહ્મ રામ, આપ સંભાળો. બસ સર્વત્ર મારામાં જે છે એ સર્વ છે, પિંડેસો બ્રહ્માંડ. એને માટે ભગવાને ગીતાની અંદર પણ કહ્યું સમોહમ સર્વભૂતેશ, બધાની અંદર હું જ છું. સર્વસ્થિતાહમ હૃદય સન્નિવિષ્ટો. 15મા અધ્યાયની અંદર પણ એ કહ્યું અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણી નામ દેહમાશ્રિત, હું બધામાં વસેલો, બધામાં હું છું, મારો નિવાસ. એટલે બાહેર ભીતર સર્વત્ર પરમાત્માનો વાસ છે. આપણામાં પરમાત્માનો અંશનો વાસ ના હોય તો પૂરું થઈ ગયું. પૂર્ણા હોતી અચ્યુતમ કેશવમ, ભૂલી દો. ઘરમાં કોઈ ના હંગરે, જે ઘર તમે બનાવ્યું ઘરમાં આવે કારોબાર લઈ જાઓ. ઘરની બહારે કોઈ વધારે ના રહેવા દે હંગર આવી અને કાઢો અને પતાવો સંસ્કાર કરી દો, ગંદા. આમ આપણામાં જે ચેતના બેઠેલી છે એ ચેતના સર્વત્ર છે અને જ્યાં સુધી છે ત્યાં સુધી જ આ બધું સરસ ને રૂડું લાગે છે. અને એ જે દિવસે ન હોય તે દિવસે આ બધું ભયંકર લાગે, થાવા જાય. જ્યાં ખંડેરો છે ત્યાં જઈને જુઓ, આમ ભયંકર લાગે, યામણું લાગે. પણ જીવંત હોય તો કેમ છો, સારું છો, મજામાં છો, આવો બેસો, પાણી પીશો, બધું. પણ ચેતના ન હોય તો શરીરમાં એની સામે જોવા કોઈ તૈયાર નથી. ગતવતી વાયો દેહા પાયો ભાર્યામ બીભ્યતિ તસ્મિન કાય. અંદરથી પ્રાણ જતો રહ્યો ને એટલે પત્ની જેવી પત્ની પણ બીબે, અરે આ તો મળે પ્રાણ જતો રહ્યો, શ્વાસ પૂરો થઈ ગયો, એટલે પછી તમારી સાથે કોઈ પ્રેમ નહીં. એ જ વસ્તુને અહીંયા આગળ કહ્યું કે પરમાત્મા અંદર છે ત્યાં સુધી જ આ શરીર એ બગીચો છે, અને સર્વત્ર ઈશ્વર છે તો એ બગીચો છે. આખા વિશ્વમાં ભૂતાવળ ઉભી થઈ જાય. પરમાત્મા સર્વત્ર છે એમ કહેવાનું કારણ છે. એટલે કહ્યું બાહેર ભીતર બાગમાં ખેલે કેવલ બ્રહ્મરામ. માત્ર એક કહેવાય, માત્ર એક પરમાત્મા જ ખેલી રહ્યો છે સર્વમાં. સર્વમાં સાક્ષી આત્મા, પંચમહાભૂત નો દેહ, સદગુરુ તમારી મય છે, તમને મળ્યા છે, તમારી અંદર જ છે, તમને મળેલા જ છે. આ શરીર તો પાંચ ભૌતિક છે, પંચભૂત નો દેહ, અને એની અંદર સદગુરુ તમારી માય, ચૈતન્યમ શિષ્યમત. આપ ચેતના સ્વરૂપે શિષ્યોના હૃદયમાં આપ બિરાજે. જે હૃદય ધબકી રહ્યું છે, હૃદયની અંદર ધબકારાની જે ઉર્જા છે એ આપ સ્વયં, અને એ જ ઓમકાર. આમ સર્વત્ર એક જ પરમાત્મા વિલસી રહ્યો છે. એના માટે કહ્યું એકાંશે ન સ્થિતો જગત. દસમા અધ્યાયની પૂર્ણાહુતિ ઉપસંહાર કરતા કહ્યું કે અર્જુન વધારે જાણે તો શું કરીશ, કેમ હે તો આ બધું વધારે જાણવાની ક્યાં તારે જરૂર છે. હું એક અંશે સમગ્ર જગતની અંદર વ્યાપેલો બેઠેલો છું. અને એ વાત કર્યા પછીથી એકાદશ અધ્યાય એક અગિયારમા અધ્યાયમાં ભગવાને વિરાટ વિશ્વ સ્વરૂપ બતાવી દીધું. લે હું ક્યાં છું ક્યાં નથી. પણ એના માટે કહ્યું ચર્મ ચક્ષુ કામ નહીં લાગે. દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્યમે યોગમય. મારા સર્વવ્યાપકતાનો વૈભવ જોવો છે, આંખે નહીં જોઈશ, આંખ કશી કામમાં નહીં લાગે, એના માટે હું દિવ્ય ચક્ષુ આપું. એ દિવ્ય ચક્ષુ એટલે ગુરુ મહારાજ કહે આપ સંભાળો વીરા. દિવ્ય ચક્ષુ હશે દ્રષ્ટિ, વિચારની દ્રષ્ટિ, વિવેકની દ્રષ્ટિમાં દિવ્યતા હશે તો સર્વમાં પરમાત્મા દેખાશે, અને એ જ વિરાટ નું સ્વરૂપ નું દર્શન. વિરાટ કેવલ બ્રહ્મરામ વ્યાપી રહેલો દરેક માં બેઠે. કેટલો સરસ ઊંચો ભાવ બતાવ્યો. સર્વ જગ્યાએ દર્શન કરવા હોય પરમાત્મા તો પહેલી દ્રષ્ટિ કેવી, અને એના માટે અદ્વૈત ભાવ એમાં સતત બન્યો રહેવું કે ભગવાન સર્વત્ર છે, જે મારામાં છે એ સર્વમાં. ઉમા જય રામ ચરણ દત્ત નિજ પ્રભુ મય દેખાઈ જગત. સર્વત્ર પોતાના જ ભગવાનને જોતો હોય, હું કોને ગાળ ભાડું, હું કોની સાથે ઝઘડો કરું, હું કોને દુશ્મન માનું. એનામાં બેઠો છે, એનામાં બેઠો છે, એનામાં બેઠો છે, અહીંયા બેઠો છે, એ મારો જ ભગવાન બેઠેલો, કોનું અપમાન કરું. કાગભૂસુંડીને સાપ આપી દીધો લોમસ ઋષિએ, પણ લોમસ ઋષિને પ્રણામ કર્યા, એમાં બેઠેલો છે. અને ભગવાનની એવી ઈચ્છા હશે કે મને કાગડો બનાવો છે એટલે સાપ અપાઈ દીધો, એમાં ભગવાનની ઈચ્છા. અહીંયા આ રામજી મંદિર બાંધ્યું છે ને, એ મથુરાદાસજી આવેલા પહેલા જમાત લઈને, અને જમાત અહીંયા આવે છે આપણે લીમડાવાળા ચોકમાં એમની છાવણીમાં તંબુમાં બેઠે રોજ સાંજે કથા કરે. તો કથા કહેતા કહેતા એક દિવસ કે છે રામજી કી ઈચ્છા સે દશરથ કે ઘર રામજી કા જન્મ હુઆ. રામજી કી ઈચ્છા સે દશરથજી કા જન્મ હુઆ. એમના શબ્દો, અરે રામજી તો હજુ જન્મ્યા, હજુ દશરથ નથી જન્મ્યા, ત્યારે રામજીની ક્યાં ઈચ્છા કરાવડાવ. પણ સર્વત્ર છે, સર્વમાં છે, સર્વકાળ. બસ ખેલે કૈવલ્ય બ્રહ્મરામ આપ સંભાળો વીરા, જે આપણામાં છે સર્વમાં બેઠેલો છે. અને એ રીતે પરમાત્માનું દર્શન સર્વમાં થશે તો જ સાક્ષાત્કાર થશે. જો પાડોશીમાં પરમાત્મા નહીં દેખાય ને તો મંદિરની મૂર્તિમાંથી તમને ભગવાન નથી જડવાનો. પાડોશી જોડે વેર કરતા રોજ લડતા ઝઘડતા આવીએ કઈક ને કઈક, અને મંદિરમાં જઈને અભિષેક કરતા આવીએ, જા તું પાછો જાકે. સર્વત્ર સમબુદ્ધિ, દરેક જગ્યાએ જઈને સરખી બુદ્ધિ રાખ. એના માટે કહ્યું બાહેર ભીતર બાગમાં કે ખેલે કેવલ બ્રહ્મરામ. અંદર બહાર માત્ર એ જ બેઠેલો છે, તુલસી ભીતર બાહેર. અંદર બહાર જો અજવાળું જોઈતું હોય તો રામ ને અંદર બહાર જોતા, બહારે રામ છે અંદર એ રામ, કોની સાથે. તો આમ ગુરુ મહારાજ પોતાના શ્રીમુખથી અદ્વૈતની વાત આ પદની અંદર, આ અવસ્થા, પદ એટલે અવસ્થા, પદ શબ્દનો અર્થ છે રાષ્ટ્રપતિ પદ, પ્રમુખ પદ. તો અહીંયા ભજનની અંદરનું નામ પદ આપ્યું, પદનો અર્થ છે કે એ પંક્તિઓના શબ્દોમાં જે કંઈ ગાયું છે એક સ્થાન છે, એક પદ છે, કે એની એક એની એક જે કહેવાય ને અમારો હોદ્દો છે, પદ હોદ્દો એટલે અવસ્થા, સ્થિતિ, કે આ મારો હોદ્દો છે. એમ પદની અંદર પણ એ જે શબ્દો છે એની અંદર જે વર્ણન કર્યું છે એ પણ એક અવસ્થા છે, એક સ્થિતિ છે, એક હોદ્દો છે એનો, પણ એનો પોતાના અનુભવનો. એટલે ભજન નથી રાખ્યું, પદ નામ એટલા માટે રાખ્યું. પદનો અર્થ છે, પદની વ્યાખ્યા એ થાય કે એક અવસ્થા, એક સ્થિતિ. એટલે આ પણ એક અવસ્થા છે. જીરે આપ સંભાળો વીરા આપમાં. જય મહારાજ.